ગાયત્રી સદબુદ્ધિદાયક મંત્ર છે. એ સાધકના મનને, અંતઃકરણને, મસ્તિષ્કને, વિચારધારાને સન્માર્ગ તરફ પ્રેરે છે. સત્તત્વની વૃદ્ધિ કરવી એ એનું મુખ્ય કામ છે. સાધક જ્યારે આ મંત્રના અર્થનો વિચાર કરે છે ત્યારે તેને માલુમ પડે છે કે જગતની સર્વોપરી સમૃદ્ધિ અને જીવનની સર્વથી મોટી સફળતા સદબુદ્ધિને પ્રાપ્ત કરવામાં રહેલી છે. આ માન્યતા સુહદ થયા પછી એની ઈચ્છાશક્તિ આ તત્વને પ્રાપ્ત કરવા માટે ઉત્સુક બને છે. એ આકાંક્ષા મનઃલોકમાં એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. ચુંબકત્વની આકર્ષણ શક્તિથી નિખિલ આકાશના ઈશ્વરત્વમાં ભ્રમણ કરનારી વિચારધારાઓ અને ભાવનાઓ પ્રેરણાથી ખેંચાઈ આવીને જગા પર જમા થવા માંડે છે. વિચારોની ચુંબક શક્તિનું વિજ્ઞાન સર્વવિદિત છે. એક જાતિના વિચારો પોતાના સજાતીય વિચારોને આકાશમાંથી ખેંચે છે અને પરિણામે જગતના મૃત અને જીવિત સત્પુરુષોએ ફેલાવેલા અવિનાશી સંકલ્પો જે શૂન્યમાં સદૈવ ભ્રમણ કર્યા કરે છે તે ગાયત્રી સાધકની પાસે દૈવી વરદાનની માફક અનાયાસ જ આવીને જમા થાય છે અને સંચિત મૂડીની જેમ તેનો મોટો ભંડાર ભરે છે. શરીર અને મનમાં સત્વગુણની માત્રા વધવાનું ફળ આશ્ચર્યજનક હોય છે. સ્થૂળ નજરે જોવાથી ન તો એ લાભની સમજ પડે, ન તો તેનો અનુભવ થાય છે, ન એની કશી મહત્તા પણ માલુમ પડે. પરંતુ જેને સૂક્ષ્મ શરીરની વિશેષ માહિતી છે તે જાણે છે કે તમ અને રજનું ઘટવું અને તેને સ્થાને સત્વનું વધવું એવું જ છે. જેમ શરીરમાં ભરાઈ રહેલા રોગો, મર, વિષ, વિજાતીય પદાર્થો ઘટી જાય અને તેને સ્થાને શુદ્ધ, સજીવ, પરિપુષ્ટ લોહી અને વીર્યનો વધારો થાય તો પરિણામ સારું જ આવે. એવું પરિવર્તન ભલે ખુલ્લી આંખે જોઈ શકાતું ન હોય પણ તેનો સ્વાસ્થ્યની ઉન્નતિ પર જે ચમત્કારી પ્રભાવ પડે છે એમાં કંઈ સંદેહ નથી. શરીરનો કાયાકલ્પ કરવો એ એક વૈજ્ઞાનિક કાર્ય છે. તેનાથી ચોક્કસ લાભ થાય છે જ. એ લાભ દૈવી હો યા માનવીય એ માટે મતભેદ હોઈ શકે છે, પણ તે મતભેદનું કશું મહત્વ નથી. ગાયત્રીથી સત્વગુણ વધે છે અને હલકી કોટીના તત્વનું નિવારણ થાય છે. પરિણામે સાધકનો એક સૂક્ષ્મ કાયાકલ્પ થઈ જાય છે. આ પ્રકારના લાભોને વૈજ્ઞાનિક લાભો કહેવા કે દૈવી વરદાન, આ પ્રશ્ન પર ઝઘડવામાં કશો લાભ નથી. વાત એક જ છે, કોઈ કાર્ય ગમે તે પ્રકારે થાય તેમાં ઈશ્વરીય સત્તા જુદી નથી. તેથી જગતમાંના બધા કાર્યો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થાય છે. ગાયત્રી સાધનાથી થતા લાભ વૈજ્ઞાનિક આધાર પર પ્રાયઃ થયેલા પણ કહેવાય અને ઈશ્વરીય કૃપાના આધાર પર થયેલા છે એમ કહેવામાં પણ કંઈ દોષ નથી. શરીરમાં સત્તત્વની અભિવૃદ્ધિ થવાથી શરીર ચર્ચાની ગતિવિધિમાં પણ ઘણો ફરક પડી જાય છે. ઇન્દ્રિયોની ભોગોમાં ભટકવાની ગતિ મંદ થઈ જાય છે. ખાવા પીવાના અબરખા પણ ઓછા થઈ જાય છે અને રાજસી તામસી ખાધો તરફ એને ઘૃણા થઈ જાય છે. હલકા સુપાચ્ય સરસ સાત્વિક અંથી એ તૃપ્ત થાય છે. જીવેન્દ્રિય વશ થવાથી કપચ્યનું એક ભારે સંકટ દૂર થાય છે. એ જ રીતે કર્મેન્દ્રિયની ઉત્તેજના પણ સત્વગુણથી વિચારોથી સમી જાય છે. કુમાર્ગમાં, વ્યભિચારમાં, વાસનામાં, મન ઓછું દોડે છે અને બ્રહ્મચર્યમાં તેની શ્રદ્ધા વધે છે, પરિણામે વીર્ય રક્ષાનો માર્ગ સરળ થઈ જાય છે. કામેન્દ્રિય અને સ્વ ઇન્દ્રિય એ બે જ મુખ્ય ઇન્દ્રિયો છે, એમનો સંયમ થવો એ સ્વાસ્થ્ય રક્ષા અને શરીર વૃદ્ધિનો પ્રધાન હેતુ છે. એની સાથે સાથે પરિશ્રમ, સ્નાન, સૂવું, જાગવું, સફાઈ જેવી બીજી દિનચર્યાઓ પણ સત્વગુણ થઈ જાય છે. એનાથી આરોગ્ય અને દીર્ઘ જીવનના મૂળ મજબૂત થાય છે. માનસિક ક્ષેત્રમાં સત્વગુણોની વૃદ્ધિને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, સ્વાર્થ, આરસ, વ્યસન, વ્યભિચાર, છળ, જૂઠ, પાખંડ, ચિંતા, ભય, શોક, કંજુસાઈ જેવા દોષો ઓછા થવા માંડે છે. એ ઓછા થવાની સાથે જ સંયમ, નિયમ, ત્યાગ, સમતા, નિરહંકાર, સાદાઈ, નિષ્કપટતા, સત્યનિષ્ઠતા, નિર્ભયતા, નિરાલસ્ય, વિવેક, સાહસ, ધૈર્ય, દયા, પ્રેમ, સેવા, નિશ્ચિતતા, ઉદારતા, કર્તવ્યપરાયણતા, આસ્તિકતા જેવા સદગુણો વધે છે. એવા માનસિક કાયાકલ્પનું પરિણામ એ આવે છે કે દૈનિક જીવનમાં ખાસ કરીને નિત્ય આવતા દુઃખોનું સહજ સમાધાન થાય છે. ઇન્દ્રિય સંયમ અને સંયમિત દિનચર્યાને લીધે શારીરિક રોગોનું મોટે ભાગે નિરાકરણ થઈ જાય છે. વિવેક જાગૃત થવાથી અજ્ઞાનજન્ય ચિંતા, શોક, ભય, આશંકા, મોહ, મમતા, હાનિ આદિ દુઃખોમાંથી છુટકારો થાય છે. ઈશ્વર વિશ્વાસને લીધે બુદ્ધિ સ્થિર રહે છે અને ભાવજીવન નિશ્ચિંત બની જાય છે. ધર્મ પ્રવૃત્તિને લીધે પાપ, અન્યાય, અનાચર વગેરે સંભવતા નથી. પરિણામે રાજદંડ, સમાજદંડ, આત્મદંડ અને ઈશ્વરદંડની વાગથી પીડિત થવું પડતું નથી. સેવા, નમ્રતા, ઉદારતા, દાન, ઈમાનદારી, લોકહિત વગેરે ગુણોને લીધે બીજાઓનું ભલું કરી શકાય છે અને નુકસાનની શંકા રહેતી નથી. એનાથી પ્રાયઃ બધા લોકો કૃતજ્ઞ, પ્રશંસક, સહાયક, ભક્ત તેમજ રક્ષક બને છે. પારસ્પરિક સદભાવનાઓ પરિવર્તનથી આત્માને તૃપ્ત કરનાર પ્રેમ અને સંતોષ નામક રસ દિન પ્રતિદિન અધિક પ્રમાણમાં ઉપલબ્ધ થઈને જીવન આનંદમય થતું જાય છે. આ પ્રકારે શારીરિક અને માનસિક ક્ષેત્રોમાં સત્તત્વની વૃદ્ધિ થવાથી બંને બાજુ આનંદનો સ્ત્રોત વહે છે અને ગાયત્રીનો સાધક એમાં નિમગ્ન રહીને આત્મસંતોષ અને પરમ આનંદનું રસાસ્વાદન કરતો રહે છે. આત્મા ઈશ્વરનો અંશ હોવાથી ઈશ્વરમાં હોય છે. એ બધી શક્તિઓ બીજ રૂપે તેની અંદર છુપાયેલી રહે છે. એ શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં જ રહે છે અને માનસિક તાપોના, વિષય વિકારોના, દોષ દુર્ગુણોના ઢગલામાં અજ્ઞાત રૂપે પડી રહે છે. લોકો માને છે કે અમે દિનહીન, તુચ્છ અને અશક્ત છીએ, પણ જે સાધકો મનોવિકારોનો પડદો હટાવીને નિર્મલ આત્મજ્યોતિનું દર્શન કરવા સમર્થ થાય છે તેઓ જાણે છે કે સર્વશક્તિમાન ઈશ્વરની જ્યોતિ એમના આત્મામાં મોજૂદ છે અને તેઓ પરમાત્માના સાચા ઉત્તરાધિકારી છે. અગ્નિ ઉપરની રાખ ઉડાડી દેવાથી ફરીથી અંગાર પ્રગટ થાય છે. એ અંગાર નાનો હોય છે છતાં ભયંકર અગ્નિકાંડોની સંભાવનાથી ભરેલો હોય છે. ગાયત્રી સાધનાથી સત્વગુણની વૃદ્ધિ થાય છે અને આત્મા પર પડેલા આવરણ હટી જાય છે. એ પડદો ફાટી જતાં જ તુચ્છ મનુષ્ય મહાન આત્મા મહાત્મા બની જાય છે, કેમ કે આત્મામાં અનેક જ્ઞાન વિજ્ઞાન સાધારણ અસાધારણ અદ્ભુત આશ્ચર્યજનક શક્તિનો ભંડાર છુપાઈ રહેલો છે, તે ખુલી જાય છે અને તે સિદ્ધ યોગીના રૂપમાં દેખાવા માંડે છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવાને માટે બહારથી કંઈ લાવવું પડતું નથી, પણ માત્ર આત્મા પરના આવરણો દૂર કરવા પડે છે. ગાયત્રીની સત્વગુણી સાધનાનો સૂર્ય તામસિક અંધકારના પડદાને હટાવી દે છે અને આત્મા સહજ ઈશ્વરીય રૂપે પ્રગટ થઈ જાય છે. આત્માનું એ નિર્મળ રૂપ સર્વ રિદ્ધિ સિદ્ધિઓથી પૂર્ણ હોય છે. ગાયત્રી દ્વારા થયેલ સત્વગુણની વૃદ્ધિ અનેક પ્રકારની આધ્યાત્મિક અને સાંસારિક સમૃદ્ધિઓની જનની છે. શરીર અને મનની શુદ્ધિ સાંસારિક જીવનને અનેક દ્રષ્ટિએ સુખ શાંતિમય બનાવે છે. આત્મામાં વિવેક અને આત્મબળની માત્રામાં વધારો થવાથી પર્વત જેવડી મોટી લાગતી મુશ્કેલીઓ આત્મવાન વ્યક્તિને તણખલા જેવી હલકી જણાય છે. એનું કોઈ પણ કામ અટકી રહેતું નથી, કાં તે એની ઈચ્છા પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ જાય છે અથવા પરિસ્થિતિ અનુસાર તે પોતાની ઈચ્છાને બદલે છે. કલેશનું કારણ ઈચ્છા અને પરિસ્થિતિની વચ્ચે રહેલી પ્રતિકૂળતા હોય છે. વિવેકી માણસ એ સંઘર્ષને બંનેમાંથી કોઈ એકને અપનાવી ટાળી દે છે અને સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે. એને માટે આ પૃથ્વી પર પણ સ્વર્ગીય સુખ સરિતા વહેવા લાગે છે. ખરી રીતે સુખ અને આનંદનો આધાર બહારના સુખ સાધનો પર હોતો નથી, પરંતુ મનુષ્યની માનસિક સ્થિતિ પર હોય છે. મનની ભાવનાને કારણે જે માણસ એક વખત રાજસી ભોજનોથી તેમજ રેશમી ગાદી ચક્યાથી પણ સંતોષ પામતો ન હતો, તે જ માણસ એક સંતના ઉપદેશથી ત્યાગ અને સંન્યાસ ગ્રહણ કરે છે. એટલું જ નહીં પણ જંગલની ભૂમિને જ ઉત્તમ પથારી માને છે, તેમજ વનના કંદમૂળને જ ઉત્તમ ભોજન માનવા લાગે છે. આ જે ફેરફાર થયો તે માત્ર મનોભાવ કે વિચારધારાના બદલાવાના કારણે જ થયો ને. ગાયત્રી બુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે અને તેની પાસે આપણે સદબુદ્ધિ જ માંગ્યા કરીએ છીએ. તેથી કરીને ગાયત્રી ઉપાસનાના ફળરૂપે આપણા વિચારોનું સ્તર ઊંચું આવે અને માનવ જીવનની વાસ્તવિકતાને પોતાની વર્તમાન સ્થિતિમાં જ આપણે આનંદ અનુભવતા રહીએ, એ દીવા જેવું સ્પષ્ટ અને સ્વાભાવિક છે. ઘણા લાંબા સમયથી અમે ગાયત્રી ઉપાસનાનો પ્રચાર કરીએ છીએ, તેથી અનેક સાધકોનો અમને પરિચય છે. હજારો વ્યક્તિઓને આ દિશામાં અમારા માર્ગદર્શનથી પ્રોત્સાહન મળ્યું છે. એમાંથી જે લોકો સાધના ક્ષેત્રમાં ચાલુ રહ્યા છે તેમને આશ્ચર્યજનક લાભો થાય છે. તે લોકો એ લાભોને ગાયત્રીનું વરદાન માને છે. તેઓ એના ઊંડા વિવેચનમાં ઉતરવા માંગતા નથી કે કઈ રીતે કયા વૈજ્ઞાનિક નિયમોને આધારે સાધનાશ્રમનું સીધું સાદું ફળ એમને મળ્યું છે. એના વિવેચનમાં એમને સામાન્ય રીતે અરુચિ હોય છે. એમનું કહેવું છે કે ભગવતી ગાયત્રી કૃપા પ્રત્યેની કૃતજ્ઞતા જ અમારી ભક્તિ ભાવના વધારશે અને તેથી જ અમને અનેક લાભો થશે. અને એમનું આ મંતવ્ય ઘણી રીતે સાચું છે. શ્રદ્ધા અને ભક્તિ વધારવાને માટે ઈષ્ટ દેવતાના સાધના સ્વરૂપ પ્રત્યે ગાઢ પ્રેમ કૃતજ્ઞતા ભક્તિ અને તન્મયતા હોવા આવશ્યક છે. ગાયત્રી સાધના દ્વારા એક સૂક્ષ્મ વિજ્ઞાન સંમત પ્રણાલીથી લાભ થાય છે એ જાણીને એ મહાતત્વ સાથે સંબંધ દૃઢ કરવા માટે કૃતજ્ઞતા અને ભક્તિભાવનાનો પુટ અધિકાધિક રાખવો આવશ્યક છે. ગાયત્રી ઉપાસનાથી અનેક લોકોને જે અનેક પ્રકારના લાભો થયા છે એના ઘણા સંસ્મરણો આજે પણ અમારી સ્મૃતિમાં છે. એમાંથી થોડાક સંસ્મરણો હવે પછીના પુષ્ઠોમાં આપવાનો વિચાર રાખીએ છીએ કે જેથી વાચકો પણ આ માર્ગનું અનુકરણ કરીને લાભાન્વિત થઈ શકે. મહાપુરુષો દ્વારા ગાયત્રી મહિમાના ગાન. હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે, વિવિધ બાબતો સંબંધમાં મતભેદો પણ છે, પણ ગાયત્રી મંત્રોનો મહિમા એક એવું તત્વ છે જેનો બધા સંપ્રદાયોએ, બધા ઋષિઓએ અને બીજા બધાઓએ એક મતથી સ્વીકાર કર્યો છે. અર્થવેદ 1971 ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે, જેમાં એને આયુ, પ્રાણ, શક્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ આપનારી કહેવામાં આવી છે. વિશ્વામિત્રનું કથન છે, ગાયત્રીના જેવો ચારે વેદોમાં બીજો મંત્ર નથી. સંપૂર્ણ વેદ યજ્ઞ, દાન, તપ ગાયત્રી મંત્રની એક કરા સમાન પણ નથી. ભગવાન મનુ કહે છે, બ્રહ્માજીએ ત્રણેય વેદોના સારરૂપ 3 ચરણવાળો ગાયત્રી મંત્ર બનાવ્યો. ગાયત્રીથી ચઢિયાતો એવો પવિત્ર કરનારો કોઈ બીજો મંત્ર નથી. જે માણસ 3 વર્ષ સુધી નિયમિત ગાયત્રીનો જપ કરે છે તે ઈશ્વરને પ્રાપ્ત કરે છે. જે દ્વિજ બંને સંધ્યાઓમાં ગાયત્રી જપે છે તેને વેદ અધ્યયનનું ફળ પ્રાપ્ત થાય છે. બીજું કોઈ સાધન ન કરે તો પણ કેવળ ગાયત્રી જપથી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે સર્પ કાંચરીથી છૂટી જાય છે તેવી રીતે નિત્ય 1000 જપ કરનારો પાપોથી છૂટી જાય છે. જે બ્રાહ્મણ ગાયત્રીની ઉપાસના નથી કરતો તે નિંદાને પાત્ર છે. યોગીરાજ યજ્ઞવાલક્ય કહે છે કે ગાયત્રી અને બધા વેદોને 1 ત્રાજવામાં તોલવામાં આવ્યા. 1 બાજુ 6 અંગો સહિત વેદો અને બીજી બાજુ ગાયત્રીને રાખવામાં આવી. આમ કરતાં ગાયત્રીનું પલ્લું નમતું રહેલું. વેદોનો સાર ઉપનિષદો છે, ઉપનિષદોનો સાર વ્યુહતિઓ સહિત ગાયત્રી છે. ગાયત્રી વેદની જનની છે, પાપનો નાશ કરનારી છે. એનાથી અધિક પવિત્ર કરનારો બીજો કોઈ મંત્ર સ્વર્ગ કે પૃથ્વીમાં નથી. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી, અને ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ એવો કોઈ મંત્ર થયો નથી અને થવાનો પણ નથી. ગાયત્રી જાણનારો સમસ્ત વિદ્યાઓનો વેત્તા અને શ્રેષ્ઠ ક્ષત્રિય થઈ જાય છે. જે દ્વિજ ગાયત્રી પરાયણ નથી તે વેદોમાં પારંગત હોવા છતાં પણ શુદ્ર જેવો છે. બીજે કરેલો તેનો શ્રમ વ્યર્થ છે. જે ગાયત્રી નથી જાણતો તે માણસ બ્રાહ્મણ તત્વથી ચ્યુત અને પાપયુક્ત થઈ જાય છે. પારાસરજી કહે છે, સમસ્ત જપ સૂક્તો તથા વેદ મંત્રોમાં ગાયત્રી મંત્ર પરમ શ્રેષ્ઠ છે. વેદ અને ગાયત્રીની તુલનામાં ગાયત્રીનું પલ્લું નીચું નમે છે. ભક્તિપૂર્વક ગાયત્રીને જપનારો મુક્ત થઈને પવિત્ર બની જાય છે. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ ભણ્યો હોવા છતાં જ ગાયત્રીને જાણતો નથી એને બ્રાહ્મણ સમજવો ન જોઈએ. શંખ ઋષિનો મત છે, નરકરૂપી સમુદ્રમાં પડતાને હાથ પકડીને બચાવનારી ગાયત્રી છે. પૃથ્વી અને સ્વર્ગમાં એના કરતાં ચઢિયાતી બીજી કોઈ વસ્તુ નથી. ગાયત્રીને જાણનાર અચૂક સ્વર્ગને મેળવે છે. સૌમિક ઋષિનો મત છે, બીજી ઉપાસનાઓ કરે કે ન કરે ફક્ત ગાયત્રીનો જપથી બ્રિજ જીવનમુક્ત થઈ જાય છે અને પારલૌકિક સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે. સંકટના સમયમાં 10,000 જપ કરવાથી વિપત્તિનું નિવારણ થાય છે. અત્રિ ઋષિનું કહેવું છે કે ગાયત્રી આત્માને પરમ શુદ્ધ કરનારી છે. એના પ્રતાપથી કઠણ દોષો અને દુર્ગુણોનું નિવારણ થઈ જાય છે. જે મનુષ્ય ગાયત્રી તત્વને સારી રીતે સમજી લે છે તેને માટે આ જગતમાં કોઈ સુખ બાકી રહેતું નથી. મહર્ષિ વ્યાસ કહે છે, જે પ્રકારે પુષ્પનો સાર મધ અને દૂધનો સાર ઘી છે, તે પ્રકારે સમસ્ત વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરેલી ગાયત્રી કામગેનું સમાન છે. ગંગા શરીરના પાપોને નિર્મળ કરે છે. ગાયત્રી રૂપી બ્રહ્મા ગંગાથી આત્મા પવિત્ર થાય છે. જે ગાયત્રીને છોડીને બીજી ઉપાસનાઓ કરે છે તે પકવાન છોડીને ભિક્ષા માંગનાર જેવો મૂર્ખ છે. કામની સફળતા તથા તપની વૃદ્ધિને માટે ગાયત્રીથી શ્રેષ્ઠ એવું બીજું કશું નથી. ભરતરાજ ઋષિ કહે છે, બ્રહ્મા આદિ દેવતાઓ પણ ગાયત્રીનો જપ કરે છે. એ બ્રહ્મા સાક્ષાત્કાર કરાવનારી છે. અનુચિત કામ કરનારાઓના દુર્ગુણો ગાયત્રીના જપથી છૂટી જાય છે. ગાયત્રી રહિત વ્યક્તિ શુદ્ર કરતાં પણ અપવિત્ર છે. ચરક ઋષિ કહે છે, જે બ્રહ્મચર્ય પૂર્વક ગાયત્રીની ઉપાસના કરે છે અને આમરાના તાજા ફળોનું સેવન કરે છે તે દીર્ઘજીવી થાય છે. નારદની ઉક્તિ છે, ગાયત્રી ભક્તિનું જ સ્વરૂપ છે. જ્યાં ભક્તિરૂપી ગાયત્રી છે ત્યાં નારાયણનો નિવાસ થાય એમાં કોઈ સંદેહ નથી. વશિષ્ઠજીનો મત છે કે મંદમતી, કુમાર્ગગામી અને અસ્થિરમતી પણ ગાયત્રીના પ્રભાવથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. તેની સદગતિ નિશ્ચિત છે. જે પવિત્રતા અને સ્થિરતાપૂર્વક સાવિત્રીની ઉપાસના કરે છે તે આત્મલાભ પ્રાપ્ત કરે છે. ઉપરોક્ત મતોને મળતા આવે એવા મતો લગભગ બધા ઋષિઓના છે. એનાથી સ્પષ્ટ થાય છે કે બીજી બધી બાબતોમાં તેમની વચ્ચે મતભેદો હશે, છતાં ગાયત્રીની બાબતમાં એ બધામાં સમાન શ્રદ્ધા હતી અને તેઓ પોતાની ઉપાસનામાં એને પ્રથમ સ્થાન આપતા હતા. વર્તમાન શતાબ્દીના આધ્યાત્મિક તથા દાર્શનિક મહાપુરુષોએ પણ ગાયત્રીના એ મહત્ત્વનો એ જ પ્રકારે સ્વીકાર કર્યો છે. આજનો યુગ બુદ્ધિ અને તર્કનો પ્રત્યક્ષવાદનો યુગ છે. આ શતાબ્દીની પ્રભાવશાળી ગણ્યમાન્ય વ્યક્તિઓ વિચારધારા કેવળ ધર્મગ્રંથો કે પરંપરાઓ પર આધારિત નથી રહી. એમણે બુદ્ધિવાદ, તર્કવાદ અને પ્રત્યક્ષવાદને એમના કાર્યોમાં મુખ્ય સ્થાન આપ્યું છે. એવા મહાપુરુષોને પણ બધી બાજુએથી પરખ કર્યા પછી ગાયત્રી તત્વ 100% સોનું પ્રતીત થયું છે. નીચે એમાંથી કેટલાકના વિચાર આપવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી કહે છે, ગાયત્રી મંત્રનો નિરંતર જપ રોગીઓને સારા કરવામાં અને આત્માની ઉન્નતિ માટે ઉપયોગી છે. ગાયત્રીનો સ્થિર ચિત્તે અને શાંત હૃદયે કરાયેલો જપ આપત્તિકાળના સંકોટોને દૂર કરવા સમર્થ નીવડે છે. લોકમાન્ય તિલક કહે છે, ભારતીય પ્રજા બહુમુખી દાસ્તાના જે બંધનોમાં જકડાયેલી છે તેમનો અંત રાજનૈતિક સંઘર્ષ કરવાથી થવાનો નથી. એના આત્માની અંદર પ્રકાશ ઉત્પન્ન થવો જોઈએ, જેથી સત અને અસતનો વિવેક થાય, કુમાર્ગને છોડીને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે. ગાયત્રી મંત્રમાં એ જ ભાવના વિદ્યમાન છે. મહામના માલવીયજીએ કહ્યું છે, ઋષિઓએ જે મહામૂલ રત્નો આપણને આપ્યા છે તેમાં એક અનુપમ રત્ન ગાયત્રી છે. ગાયત્રીથી બુદ્ધિ પવિત્ર થાય છે, ઈશ્વરનો પ્રકાશ આત્મામાં આવે છે. આ પ્રકાશથી અસંખ્ય આત્માઓને બહુ બંધનમાંથી મુક્તિ મળી છે. ગાયત્રીમાં ઈશ્વર પરાયણતાના ભાવ ઉત્પન્ન કરવાની શક્તિ છે. તેની સાથે જ તે ભૌતિક અભાવો દૂર કરે છે. ગાયત્રીની ઉપાસના બ્રાહ્મણોને તો ખાસ આવશ્યક છે. જે બ્રાહ્મણ ગાયત્રીનો જપ નથી કરતો તે પોતાના કર્તવ્ય ધર્મને છોડવાનો અપરાધ કરે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે, ભારત વર્ષને જગાડનાર જે મંત્ર છે તે એટલો સરળ છે કે એક જ શ્વાસમાં એનું ઉચ્ચારણ કરી શકાય છે, તે છે ગાયત્રી મંત્ર. આ પુનિત મંત્રનો અભ્યાસ કરવામાં કાંઈ પણ ઉહાપો, મતભેદ કે શોરબકોરની જરૂર નથી. યોગી અરવિંદ ઘોષે અનેક ઠેકાણે ગાયત્રી જપ કરવાનો નિર્દેશ કર્યો છે. એમણે બતાવ્યું છે કે ગાયત્રીમાં એવી શક્તિ રહેલી છે કે જે મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે. એમણે કેટલાય સાધકોને સાધના માટે ગાયત્રીનો જપ બતાવ્યો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ છે, હું લોકોને કહેતો આવ્યો છું કે લાંબી સાધના કરવાની કોઈ અગત્ય નથી, આ એક નાની સરખી ગાયત્રીની ઉપાસના કરી જુઓ. ગાયત્રીનો જપ કરવાથી મોટી મોટી સિદ્ધિઓ મળી જાય છે. આ મંત્ર નાનો છે પણ એની શક્તિ બહુ જ મોટી છે. સ્વામી વિવેકાનંદનું કથન છે, રાજા પાસે એવી વસ્તુ માંગવી જોઈએ જે તેના ગૌરવને અનુકૂળ હોય. પરમેશ્વર પાસે માંગવા જેવી વસ્તુ સદબુદ્ધિ છે. જેના પર પરમાત્મા પ્રસન્ન થાય છે તેને તે સદબુદ્ધિનું પ્રદાન કરે છે. સદબુદ્ધિથી સન્માર્ગ પર પ્રગતિ થાય છે અને સત્કર્મથી બધા પ્રકારોનું સુખ મળે છે. જે સત તરફ આગળ વધી રહ્યા છે તેને કોઈ વાતની તાણ પડતી નથી. ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે, તેથી એને મંત્રોના મુકુટમણી કહેવામાં આવ્યો છે. જગદગુરુ શંકરાચાર્યનું કથન છે, ગાયત્રી મંત્રના મહિમાનું વર્ણન કરવું મનુષ્યના સામર્થ્યની બહાર છે. બુદ્ધિનું શુદ્ધ થવું એ એટલું મોટું કાર્ય છે કે તેની તુલના જગતના બીજા કોઈ કામ સાથે થઈ શકે એમ નથી. આત્મપ્રાપ્તિ કરવાની દિવ્ય દ્રષ્ટિ જે બુદ્ધિથી પ્રાપ્ત થાય છે તેની પ્રેરણા ગાયત્રી દ્વારા જ થાય છે. ગાયત્રી આદિમ સૂત્ર છે, એનો અવતાર પાપોનો નાશ કરવા માટે, ઋતુનું અભિવર્ધન કરવા માટે થયો છે. સ્વામી રામતીર્થે કહ્યું છે, રામને પ્રાપ્ત કરવો સૌથી મોટું કામ છે. ગાયત્રીનો અભિપ્રાય બુદ્ધિને કામરૂચિમાંથી હટાવીને રામરૂચિમાં જોડવાનો છે. જેની બુદ્ધિ પવિત્ર હશે તે જ રામને પ્રાપ્ત કરી શકશે. ગાયત્રી પોકારે છે કે બુદ્ધિમાં એટલી પવિત્રતાની હોવી જોઈએ કે એ રામને કામથી વધારે માને. રમણ મહર્ષિનો ઉપદેશ છે કે યોગ વિદ્યામાં મંત્ર વિદ્યા બહુ જ પ્રબળ છે. મંત્રોની શક્તિથી અદ્ભુત સફળતાઓ મળે છે. ગાયત્રી મંત્ર એવો મંત્ર છે જેનાથી આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારના લાભ મળે છે. સ્વામી શિવાનંદજી કહે છે, બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રીનો જપ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને હૃદયમાં નિર્મળતા આવે છે, શરીર નિરોગી રહે છે, સ્વભાવમાં નમ્રતા આવે છે, બુદ્ધિ સૂક્ષ્મ બનવાથી દૂરદર્શિતા વધે છે અને સ્મરણ શક્તિનો વિકાસ થાય છે. મુશ્કેલ સંજોગોમાં ગાયત્રી દ્વારા દૈવી સહાય મળે છે, એનાથી આત્મદર્શન થાય છે. કાલી કમલીવાળા બાબા વિશુદ્ધાનંદ જીવનું કથન છે કે શરૂઆતમાં તો ગાયત્રી તરફ રુચિ પણ થતી નથી, જો ઈશ્વર કૃપાથી થઈ જાય તો તેવો માણસ કુમાર્ગમાંથી નથી રહેતો. ગાયત્રી જેના હૃદયમાં વાસ કરે છે તેનું મન ઈશ્વરમાં જોડાય છે. જે વિષય વિકારોની વ્યર્થતા એને સારી રીતે સમજાવવા માંડે છે અને મહાત્માઓ ગાયત્રીનો જપ કરીને સિદ્ધ થયા છે. પરમાત્માની શક્તિ જ ગાયત્રી છે. જે ગાયત્રીની નિકટ જાય છે તે શુદ્ધ બની જાય છે. આત્મકલ્યાણને માટે મનની શુદ્ધિ આવશ્યક છે. મનની શુદ્ધિ માટે ગાયત્રી મંત્ર અદ્ભુત છે. ઈશ્વર પ્રાપ્તિને માટે ગાયત્રી જપને પ્રથમ પગથિયું માનવું જોઈએ. દક્ષિણ ભારતના પ્રસિદ્ધ આત્મજ્ઞાની ટી સુબ્બારાવ કહે છે, સવિતા નારાયણની દેવી પ્રકૃતિને ગાયત્રી કહે છે. આદિશક્તિ હોવાથી એને ગાયત્રી કહેવામાં આવી છે. ગીતામાં એનું વર્ણન આદિત્ય વણ તરીકે કરવામાં આવ્યું છે. ગાયત્રીની ઉપાસના કરવી એ યોગનું સૌથી પ્રથમ અંગ છે. શ્રી સ્વામી કરપાત્રીજીનું કથન છે કે જે ગાયત્રીનો અધિકારી છે તેણે નિત્ય નિયમિત એનો જપ કરવો જોઈએ. બ્રાહ્મણોને માટે ગાયત્રી જપ એક આવશ્યક ધર્મકૃત્ય છે. ગીતા ધર્મના વ્યાખ્યાતા સ્વામી વિવેકાનંદનું કહેવું છે, ગાયત્રી બુદ્ધિને પવિત્ર કરે છે. બુદ્ધિની પવિત્રતા કરતાં જીવનમાં બીજો કોઈ વિશેષ લાભ નથી. તેથી ગાયત્રી એક બહુ જ મોટા લાભની જનની છે. ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે, જો આપણે બધા સાર્વભૌમિક પ્રાર્થના ગાયત્રી પર વિચાર કરીશું તો આપણને માલુમ પડશે કે તે વાસ્તવમાં આપણું કેવું ભલું કરે છે. ગાયત્રી આપણામાં ફરીથી જીવનનું સ્ત્રોત ઉત્પન્ન કરનારી આકુલ પ્રાર્થના છે. પ્રસિદ્ધ આર્ય સમાજી મહાત્મા સર્વાનંદજીનું કથન છે, ગાયત્રી મંત્ર દ્વારા પ્રભુનું ભજન એ સદાની આર્યોની રીત રહી છે. ઋષિ દયાનંદે પણ એ જ શૈલીનું અનુસરણ કરીને ધ્યાનનું વિધ્યાન તથા વેદોનો સ્વાધ્યાય કેમ કરવો તે બતાવ્યું છે. એમ કરવાથી અંતઃકરણની શુદ્ધિ તથા બુદ્ધિ નિર્મળ થઈને મનુષ્યનું જીવન પોતાને માટે તેમજ બીજાઓને માટે હિતકર થઈ જાય છે. એ શુભ કર્મમાં જેટલો પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેટલો અવિદ્યા અને કલેશોનો હાસ થાય છે. જે જિજ્ઞાસુ ગાયત્રી મંત્ર તરફ પ્રેમ ધરાવે છે અને નિયમપૂર્વક તેનું ઉચ્ચારણ કરે છે તેને માટે આ સંસાર સાગર તરવાની નાવ અને આત્મપ્રાપ્તિનો માર્ગ છે. આર્ય સમાજના જન્મદાતા સ્વામી દયાનંદ ગાયત્રીના શ્રદ્ધાળુ ઉપાસક હતા. ગ્વાલિયરના રાજા સાહેબને સ્વામીજીએ કહ્યું હતું કે ભાગવત સપ્તાહ કરતાં ગાયત્રી પુરસ્ચરણ અધિક શ્રેષ્ઠ છે. એમણે જયપુરના સચ્ચિદાનંદ હરિલાલ રાવર ગોડલસિંહ આદિને ગાયત્રી જપનો વિધિ સમજાવ્યો હતો. મુલતાનમાં ઉપદેશ આપતી વખતે સ્વામીજીએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને કહ્યું કે આ મંત્ર બધાથી શ્રેષ્ઠ છે. ચારે વેદોનું મૂળ આજ ગુરુ મંત્ર છે. પહેલાના વખતમાં બધા ઋષિ મુનિઓ એનો જ જપ કરતા હતા. સ્વામીજીએ અનેક સ્થળોએ ગાયત્રી અનુષ્ઠાનોનું આયોજન કરાવ્યું હતું, જેમાં 40ની સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા. એ જપ 15 દિવસ સુધી ચાલ્યા હતા. થિયોસોફિકલ સોસાયટીના એક મોટા સદસ્ય પ્રોફેસર આર શ્રી નિવાસનું કથન છે, હિન્દુ વિચારસરણીમાં ગાયત્રીને સૌથી અધિક શક્તિશાળી મંત્ર માનવામાં આવ્યો છે. એનો અર્થ પણ ખૂબ ઊંચો અને ગૂઢ છે. આ મંત્રના અનેક અર્થ થાય છે અને ભિન્ન ભિન્ન પ્રકારની ચિત્તવૃત્તિવાળા મનુષ્યો પર આનો પ્રભાવ પણ ભિન્ન ભિન્ન પ્રકારનો થતો જોવા મળે છે. આમાં દ્રષ્ટ અને અદ્રષ્ટ, ઉચ્ચ અને નીચ, માનવ અને દેવ બધાને જ કોઈ એક રહસ્યમય તંતુથી એકત્ર કરવાની શક્તિ જોવામાં અનુભવવામાં આવી છે. જ્યારે આ મંત્રનો અધિકારી મનુષ્ય ગાયત્રીના અર્થ અને રહસ્ય મન અને હૃદયને એકાગ્ર કરીને તેનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે, ત્યારે તેનો સંબંધ દ્રશ્ય સૂર્યથી રહેલી મહાન ચૈતન્ય શક્તિ સાથે સ્થાપિત થઈ જાય છે. તે માણસ ગમે ત્યાં જપ કરતો હોય પણ તેની ઉપર અને આસપાસના વાતાવરણમાં વિરાટ આધ્યાત્મિક પ્રભાવ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રભાવ જ એક મહાન આધ્યાત્મિક આશીર્વાદ છે. આ કારણોના લીધે જ આપણા પૂર્વજોએ ગાયત્રી મંત્રની અનુપમ શક્તિના આટલા વખાણ કર્યા છે. આ પ્રકારના શતાબ્દીના જાણીતા બુદ્ધિમાન મહાપુરુષોના અનેક અભિપ્રાયો અમારી પાસે સંગ્રહિત છે. એમના પર વિચાર કર્યા પછી એવા નિષ્કર્ષ પર આવવું પડે છે કે ગાયત્રી ઉપાસના એ કોઈ અંધવિશ્વાસ કે અંધ પરંપરા નથી, પરંતુ એની પાછળ આત્મઉન્નતિ કરાવનાર સંપૂર્ણ તત્વનું બળ છે. આ મહાન શક્તિને અપનાવવાનો જેમણે જેમણે પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે જ. ગાયત્રીની સાધના કદી નિષ્ફળ જતી નથી. ગાયત્રીની સાધનાથી સત્વગુણી સિદ્ધિઓ પ્રાચીન ઇતિહાસ પુરાણો દ્વારા જાણવા મળે છે કે પ્રાચીન કાળમાં પ્રાયઃ ઋષિ મહર્ષિઓ ગાયત્રીનો આધાર પર યોગ સાધના અને તપશ્ચર્યા કરતા હતા. વશિષ્ઠ, યાજ્ઞવલક્ય, અત્રિ, વિશ્વામિત્ર, વ્યાસ, સુખદેવ, દધીચી, વાલ્મીકી, ચૈવન, શંખ, ક્ષત્રિય, જાબાલી, ઉદ્દાલક, વૈશંપાયન, દુર્વાસા, પરશુરામ, પુલસત્ય, દત્તાત્રેય, અગસ્ત્ય, સનતકુમાર, કણવ, શૌનક આદિ ઋષિઓના જીવન વૃત્તાંતો પરથી સ્પષ્ટ થાય છે કે એમની સફળતાના મૂળમાં ગાયત્રી જ હતી. થોડા જ સમય પહેલાં એવા મહાત્માઓ થઈ ગયા, તેમણે પણ ગાયત્રીનો આશ્રય લઈને પોતાના આત્મબળ તેમજ બ્રહ્મતેજને પ્રકાશમાન કર્યું હતું. એમનો ઈષ્ટદેવ, આદર્શ, સિદ્ધાંત વગેરે ભલે ભિન્ન હતા, પણ વેદ માતા પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા હતી. એમણે શરૂઆતમાં આ મહાશક્તિનું જ દુગ્ધપાન કર્યું, એથી તેઓ પ્રતિભા સંપન્ન મહાપુરુષો થઈ શક્યા હતા. શંકરાચાર્ય, સમર્થ ગુરુ, રામદાસ, નરસિંહ મહેતા, દાદુ દયાર, સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામાનંદ, ગોરખનાથ, મચ્છિન્દ્રનાથે, હરિદાસ, તુલસીદાસ, રામાનુજાચાર્ય, માધ્વાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, યોગી જારવિંદ, મહર્ષિ રમણ, ગૌરાંગ, મહાપ્રભુ સ્વામી દયાનંદ મહાત્મા એક રસાનંદ આદિ અનેક મહાત્માઓનો વિકાસ ગાયત્રીની મહાન શક્તિની જ થયો હતો. આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથ માધવ નિદાનના નિર્માતા શ્રી માધ્વાચાર્યએ આરંભમાં 13 વર્ષો સુધી વૃંદાવનમાં રહીને ગાયત્રી પુરુષચારણ કર્યું હતું. જ્યારે તેમને કંઈ પણ સફળતા ન મળી ત્યારે નિરાશ થઈને કાશી ચાલ્યા ગયા અને એક અવધૂતની સલાહથી ભૈરવની તાંત્રિક ઉપાસના કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં ભૈરવે પ્રસન્ન થઈને પીઠ પાછળથી તેમને કહ્યું કે વર માંગો. માધ્વાચાર્યજીએ તેમને કહ્યું કે તમે સામે આવો અને દર્શન આપો. ભૈરવે જવાબ આપ્યો, હું ગાયત્રી ઉપાસકની સામે નથી આવી શકતો. એ વાત માધ્વાચાર્યને બહુ જ આશ્ચર્ય થયું અને તેમણે તેમને કહ્યું, જો ગાયત્રી ઉપાસકની સામે તમે આવી શકતા ન હો તો વરદાન તો કેમ આપી શકો? કૃપા કરીને મને એ તો બતાવો કે મારી અત્યાર સુધીની ગાયત્રી ઉપાસના નિષ્ફળ કેમ ગઈ? ભૈરવે જવાબ આપ્યો, તમારા પૂર્વજન્મના પાપોનો નાશ કરવામાં જ અત્યાર સુધીની સાધના વપરાઈ ગઈ. હવે તમારો આત્મા નિષ્પાપ થઈ ગયો છે. હવે પછી તમે જે સાધના કરશો તે અવશ્ય સફળ થશે. એ સાંભળીને માધ્વાચાર્યજી પાછા વૃંદાવન આવ્યા અને ફરીથી ગાયત્રી પુરસ્ચરણનો આરંભ કર્યો. અંતે તેમને માતાના દર્શન થયા અને પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. શ્રી મહાત્મા દેવગીરીજીના ગુરુ હિમાલયની એક ગુફામાં ગાયત્રી દ્વારા તપ કરતા હતા. એમની ઉંમર 400 વર્ષ કરતાં વધારે હતી. તેઓ આસન પરથી ઉઠીને ભોજન, શયન સ્થાન કે મળત્યાગને માટે પણ ક્યાંય જતા નહીં. એ કામોની તેમને જરૂર પણ પડતી નહીં. નથરાઈની પાસેની રામ ટેકરીના ગાઢ જંગલમાં હરિહર નામના એક મહાત્માને ગાયત્રીનું તપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. મહાત્માની કુટીર પાસે જવા 7 માઇલનું ગાઢ જંગલ પસાર કરવું પડતું હતું. તે જંગલમાં સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીઓ રહેતા હતા. કોઈ માણસ હરિહરના દર્શને જાય તો તેને 2-4 સિંહો અને વાઘનો રસ્તામાં ભેટો થતો. હરિહર બાબાને દર્શને જાઉં છું એટલું જ કહેવાથી તેઓ રસ્તો છોડીને ચાલ્યા જતા હતા. લક્ષ્મણગઢમાં એક વિશ્વનાથ ગોસ્વામી નામક એક પ્રસિદ્ધ ગાયત્રી ઉપાસક થઈ ગયા. એમના જીવનનો અધિકાંશ ઉપાસનામાં જ વ્યતીત થતો હતો. એમના આશીર્વાદથી સીકરના એક કુટુંબનો ગરીબ ભાઈમાંથી છુટકારો થયો હતો. તે કુટુંબના લોકો આજે પણ પંડિતજીની સમાધિ પર પોતાના બાળકોનું મુંડન કરાવે છે. જયપુર રાજ્યમાં જૌન નામના ગામમાં પંડિત હરરાય નામના એક નૈષ્ઠિક ગાયત્રી ઉપાસક રહેતા હતા. એમને એમના મૃત્યુની અગાઉથી જ જાણ થઈ ગઈ હતી. એમણે પોતાના પરિજનોને ધાર્મિક ઉપદેશ આપ્યો, વાતચીત કરી અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા સ્વર્ગવાસી થયા. જૂનાગઢના એક વિદ્વાન પંડિત મણિશંકર ભટ્ટ પહેલા યજમાનોને માટે દક્ષિણા લઈને ગાયત્રી અનુષ્ઠાન કરતા હતા. જ્યારે તે દ્વારા અનેક લોકોને ભારે લાભ થતો જોયો ત્યારે તેમણે પોતાનું આખું જીવન ગાયત્રી ઉપાસનામાં જ બહુ જ શાંતિથી પસાર કર્યું. જયપુર પ્રાંતમાં બુઢા દેવલ ગામમાં વિષ્ણુદાસજીનો જન્મ થયો. તેઓ આ જન્મ બ્રહ્મચારી રહ્યા. એમણે પુષ્કરમાં એક ઝૂંપડી બનાવીને ગાયત્રીની ઘોર તપશ્ચર્યા કરી હતી. પરિણામે એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. મોટા મોટા રાજાઓ એમની કુટીરની ધૂર માથે ચડાવતા હતા. જયપુર અને જોધપુરના મહારાજા અનેક વાર એમની કુટીરે ગયા હતા. ઉદયપુરના મહારાજા તો અત્યંત આગ્રહ કરીને તેમને પોતાની રાજધાનીમાં લઈ ગયા હતા અને તેમના ગાયત્રી પુરસ્ચરણની શાહી તૈયારીની સાથે ત્યાં પૂર્ણાહુતિ કરાવી હતી. એ બ્રહ્મચારીને વિશે અનેક ચમત્કારિક કથાઓ પ્રસિદ્ધ છે. ખાતોલીથી 7 માઇલ દૂર આવેલા ધોકલેશ્વરમાં મગનાનંદ નામના એક ગાયત્રી સિદ્ધ મહાપુરુષ રહેતા હતા. એમના આશીર્વાદથી ખાતોલીની ઠાકોરની છીનવાઈ ગયેલી જાગીર પોલિટિકલ એજન્ટે પાછી આપી હતી. રત્નગઢના પંડિત બુધરમલ નામના એક વિદ્વાન બ્રાહ્મણ ગાયત્રીના અનન્ય ઉપાસક થઈ ગયા. તે સંવત 1966માં કાશી આવેલા અને અંત સુધી ત્યાં જ રહ્યા હતા. પોતાના મૃત્યુની જાણ તેમને અગાઉથી જ થઈ ગયેલી હોવાની એમણે વિશાળ ધાર્મિક આયોજન કર્યું હતું. તેમણે સાધના કરીને અષાઢ સુદ 5મી સંવત 1982માં આ શરીરનો ત્યાગ કર્યો હતો. એમના આશીર્વાદથી અનેક માણસો લખપતિ બની ગયા હતા. અલવર રાજ્યના એક ગામના સામાન્ય પરિસ્થિતિમાં જન્મેલા એક સજ્જનને કંઈ કારણસર વૈરાગ્ય ઉપજ્યો. તેઓ મથુરા આવ્યા અને એક ટેકરા પર સાધના કરવા લાગ્યા. 1 કરોડ ગાયત્રી જપ કર્યા પછી તેમને ગાયત્રીનો સાક્ષાત્કાર થયો અને તેઓ સિદ્ધ થઈ ગયા. એ સ્થાન ગાયત્રી ટેકરાને નામે હજુ પણ પ્રસિદ્ધ છે. ત્યાં એક નાનું સુમંદિર છે જેમાં ગાયત્રીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. એમનું નામ બુટ્ટી સિદ્ધ હતું. તેઓ સદા મૌન રહેતા હતા. એમના આશીર્વાદથી અનેકોનું કલ્યાણ થયું હતું. ધોલપુર અને અલવરના રાજા તેમના પ્રત્યે ભારે આસ્થા ધરાવતા હતા. આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ, ગુરુ પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિદ્યાનંદ સરસ્વતીએ ભારે તપશ્ચર્યાપૂર્વક ગંગાને તીરે રહીને 3 વર્ષ સુધી ગાયત્રીના જપ કર્યા હતા. એ અંધ સંન્યાસીએ પોતાના તપોબળથી અગાધ વિદ્યા અને અલૌકિક બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યા હતા. માંધાતા ઓમકારેશ્વર મંદિરની પાછળની એ ગુફામાં એક મહાત્મા ગાયત્રી તપ કરતા હતા. મૃત્યુ સમયે એમના પરિવારની વ્યક્તિઓ હાજર હતી. પરિવારના એક બાળકે પ્રાર્થના કરી કે મારી બુદ્ધિ મંદ છે, મને વિદ્યા નથી આવડતી, કંઈ આશીર્વાદ આપતા જાઓ જેથી મારા દોષો દૂર થઈ જાય. મહાત્માજીએ તે બાળકને પોતાની પાસે બોલાવીને કમંડલમાંથી થોડું પાણી તેની જીભ પર મૂક્યું અને આશીર્વાદ આપ્યો કે તું પૂર્ણ વિદ્વાન થઈ જઈશ. આગળ જતાં એ બાળક મહાન પ્રતિભાશાળી વિદ્વાન થઈ ગયો અને ઇન્દોરમાં ઓમકાર જોશીના નામે પ્રખ્યાત થયો. ઇન્દોર નરેશ એમનાથી એટલા પ્રભાવિત થયા હતા કે સવારે ફરવા જતી વખતે એમને પોતાની સાથે લઈ જતા. ચાંદોદ ક્ષેત્ર નિવાસી ગુપ્ત યોગેશ્વર શ્રી ઉદ્ધવજી જોશી એક સિંહ મહાપુરુષ થઈ ગયા. ગાયત્રી ઉપાસનાના લીધે એમની કુંડલીની શક્તિ જાગૃત થઈ અને તે પરમ સિદ્ધ થઈ ગયા. એમની કૃપાથી અનેક મનુષ્યોના પ્રાણ બચી જવા પામ્યા હતા. કેટલાકોને ધન પ્રાપ્ત થયું હતું. કેટલાએ ભારે આફતોમાંથી બચી ગયા હતા. તેઓની ભવિષ્યવાણી સદા સાચી પડતી. એક માણસે એમનું પારખું લેવા માટે દુસાહસ કરેલું તેને કોડ થયેલો. વડોદરાના મંજુસર નિવાસી શ્રી મુકુટરામજી મહારાજે ગાયત્રી ઉપાસનામાં પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓ દરરોજ 8 કલાક જપ કરતા હતા. એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. દૂરદેશના સમાચારો જાણે આંખથી જોતા હોય તેવી રીતે સાચે સાચા કહી દેતા હતા. તેની પરીક્ષા કર્યા બાદ તે બધા સાચે સાચા નીકળતા હતા. તેઓ ગુજરાતી 1-2 ચોપડી જેટલું ભણ્યા હતા, પરંતુ જગતની બધી ભાષાઓ સારી રીતે બોલી તથા સમજી શકતા હતા. વિદેશી લોકો એમની પાસે આવીને પોતાની ભાષામાં તેમની સાથે કલાકો સુધી વાર્તાલાપ કરતા હતા. યોગ જ્યોતિષ, વૈદક તંત્ર તથા ધર્મશાસ્ત્રનું એમને પૂરેપૂરું જ્ઞાન હતું. મોટા મોટા પંડિતો એમની પાસે પોતાના મુશ્કેલ પ્રશ્નોના ઉકેલ મેળવવા આવતા હતા. એમણે કેટલીક એવી કરામતો બતાવી હતી જેથી એમના પર લોકોને અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. વરસોડામાં એક ઋષિરાજે 7 વર્ષ સુધી નિરાહાર રહીને ગાયત્રી પુનશ્ચરણ કર્યા હતા. એમની વાણી સિદ્ધ થઈ હતી. પોતે જે કહેતા તે સિદ્ધ થઈ જતું હતું. કલ્યાણના સંત અંકમાં એક હરે રામ નામના બ્રાહ્મણ બ્રહ્મચારીનો પ્રસંગ છે. તેઓ ગંગાની વચ્ચે આવેલી એક ટેકરી પર રહીને ગાયત્રીની આરાધના કરતા હતા. એમનું બ્રહ્મતેજ અવર્ણનીય હતું. આખું શરીર તેજથી જગારા મારતું હતું. એમણે પોતાની સિદ્ધિથી અનેકોના દુઃખનું નિવારણ કર્યું હતું. દેવપ્રયાગના વિષ્ણુદત્તજી વાનપ્રસ્થીએ ચાંદ્રાયણ વ્રતોની સાથે 44 જપના 7 અનુષ્ઠાનો કર્યા હતા. તેથી એમનું આત્મબળ ખૂબ વધી ગયું હતું. એમને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. લોકોને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે ઘણે દૂર દૂરથી લોકો પોતાનો દુઃખ દૂર કરાવવા તેમની પાસે આવવા લાગ્યા. વાનપ્રસ્થીજી આ ખેલમાં પડી ગયા. રોજ રોજ ઘણો ખર્ચ થવાથી ભંડાર ખાલી થઈ ગયો. પાછળથી એમને ઘણો પશ્ચાતાપ થયો. પછી તેઓ મૃત્યુ સુધી એકાંત સાધના કરતા રહ્યા. રુદ્રપ્રયાગના સ્વામી નિર્મળાનંદ સંન્યાસીને ગાયત્રીની સાધનાથી ભગવતીના દિવ્ય દર્શન અને ઈશ્વર સાક્ષાત્કારનો લાભ પ્રાપ્ત થયો હતો. એથી એમને અસીમ તૃપ્તિ થઈ હતી. બિઠુર પાસે ખંડેરાવ નામક એક વયોવૃદ્ધની તપસ્વી એક વિશાળ રાયણના ઝાડ નીચે ગાયત્રી સાધના કરતા હતા. એકવાર એમણે વિરાટ ગાયત્રી યજ્ઞ અને જમણવાર કર્યા હતા. આખો દિવસ હજારો માણસોની પંગતો મંડાતી રહી. રાત્રે 2 વાગે રાંધેલું ખૂટી ગયું અને હજારો લોકો ભૂખ્યા રહી ગયા. ત્યારે ખંડેરાવે સૂચના આપી કે ગંગાજીમાંથી 4 ડબ્બા પાણી ભરી લાવો અને એનાથી પૂરીઓ તરો. એમ કરવાથી પૂરીઓ ઘીના જેવી સ્વાદિષ્ટ બની હતી. પછી બીજે દિવસે 4 ડબ્બા ઘી મંગાવીને ગંગાજીમાં પધરાવવામાં આવ્યું હતું. કાશીમાં જે દિવસોમાં બાબુ શિવપ્રસાદજી ગુપ્ત દ્વારા ભારત માતાના મંદિરનો શિલારોપણ વિધિ બાબા ભગવાનદાસ દ્વારા કરવામાં આવ્યો હતો, તે સમયે 200 દિવસ સુધી એક મોટો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. એમાં વિદ્વાનો દ્વારા 20 લાખ ગાયત્રી જપ કરવામાં આવેલા. યજ્ઞની પુનઃઉતિના દિવસે આસપાસના વૃક્ષોના સુકાઈ ગયેલા પાંદડા ફરી લીલાછમ બની ગયેલા અને એક વૃક્ષમાં તો ઋતુ ન હોવા છતાં પણ ફર આવી ગયેલા. આ અવસરે પંડિત મદન મોહન માલવીય રાજા મોતીચંદ્ર, હાઈકોર્ટના જજ શ્રી કનૈયાલાલ અને અન્ય એક માન્ય વ્યક્તિ હાજર હતી. એ બધી જ વ્યક્તિઓએ આ ઘટના નજરે જોઈ અને ગાયત્રીના પ્રભાવને જાતે નિહાર્યો. ગઢવાલના મહાત્મા ગોવિંદાનંદ ભયંકર સર્પોનું ઝેર ઉતારવાની બાબતમાં ખૂબ જાણીતા હતા. તેઓ કહેતા હતા કે હું ગાયત્રીના જપના પ્રભાવથી જ અનેક રોગોને દૂર કરું છું. આ જ રીતે સમસ્તીપુરના એક ધનવાન પુરુષ શોભાન સાહુ પણ ગાયત્રી મંત્રના પ્રભાવથી ભયંકર ઝેરી વીંછીઓ અને હડકાયા કૂતરાના ઝેરમાંથી લોકોને મુક્ત કરતા હતા. અનેક સાત્વિક સાધકો ફક્ત ગાયત્રી મંત્રથી મંત્રેલા જળથી મોટા મોટા રોગોને દૂર કરી દે છે. સ્વર્ગીય પંડિત મોતીલાલ નહેરુનું જીવન, જો કે તે સમયના વાતાવરણને કારણે એક જુદા જ કાર્યક્ષેત્રમાં વ્યતીત થયું હતું, પણ પાછલા દિવસોમાં તેઓને ગાયત્રી જ સાંભળેલી અને એના જપ કરતા કરતા જ તેઓ દેહ છોડેલો. આથી એમ ચોક્કસ લાગે છે કે ગાયત્રીના સંસ્કાર એકદમ ભૂસાઈ જતા નથી, પરંતુ આગળની પેઢી સુધી પણ પોતાનો પ્રભાવ ટકાવી રાખે છે. પંડિતજીના પૂર્વજો ધાર્મિક પ્રવૃત્તિના અને ગાયત્રીના ઉપાસકો હતા અને એ પૂર્વજો મંત્ર જપના પ્રભાવે કરીને જ પંડિતજીને મૃત્યુ સમયે ગાયત્રી સાંભળેલી. અમદાવાદના શ્રી ડાયાભાઈ રામચંદ્ર મહેતા ગાયત્રીના સદારુ ઉપાસક અને પ્રચારક હતા. એમની ઉંમર 80 વર્ષની હતી. શરીર અને મનમાં સત્વગુણની અધિકતા હોવાથી મહાત્માઓમાં જોવામાં આવે છે એ બધા ગુણો એમનામાં જોવામાં આવતા હતા. દીનવાન સ્વામી મનોહરદાસજીએ ગાયત્રીના કેટલાક પુરસ્ચરણો કર્યા છે. એમનું કહેવું છે કે મહાસાધનાથી મને એટલો મોટો લાભ થયો છે કે જેમ કોઈ લોભીને પોતાનો ધન પ્રગટ કરવાનો સંકોચ થાય છે, તેમ એ લાભને પ્રગટ કરવાની કોઈ જાતની ઈચ્છા મને નથી થતી. હટ્ટીના શ્રી રમેશચંદ્ર દુબેને ગાયત્રી સાધનાના લીધે અનેકવાર મોટા અનુભવો થયા છે અને એ કારણે એમની નિષ્ઠામાં વધારો થયો છે. પાટણના શ્રી જટાશંકર નાંદીની ઉંમર 77 વર્ષથી વધારે હતી. તેઓ છેલ્લા 50 વર્ષથી ગાયત્રીની ઉપાસના કરતા હતા. કુવિચારો અને કુસંસ્કારોમાંથી મુક્તિ અને દૈવી તત્વોની અધિકતાનો લાભ એમણે પ્રાપ્ત કર્યો હતો અને એને તેઓ જીવનની મોટી સફળતા માનતા હતા. વૃંદાવનના કાઠિયા બાબા, ઉડિયા બાબા, પ્રજ્ઞાચક્ષુ સ્વામી ગંગેશ્વરનંદજી ગાયત્રીની ઉપાસનાથી આરંભ કરીને પોતાની સાધનાને આગળ વધારવા સમર્થ થયા છે. વૈષ્ણવ સંપ્રદાયના પ્રાયઃ બધા આચાર્યો ગાયત્રીની ઉપાસના પર ખાસ ભાર મૂકે છે. નવા બંગજના પંડિત બલભદ્રજી બ્રહ્મચારી, સહરાનપુર જિલ્લાના સ્વામી દેવદર્શનજી, બુલંદ શહેર પ્રાંતના પરિવ્રાજક મહાત્મા યોગીનાનંદજી, બ્રહ્મનિષ્ઠ સ્વામી બ્રહ્મર્ષિ દાસજી, ઉદાસીન બિહાર પ્રાંતના મહાત્મા અનાસક્તજી, યજ્ઞાચાર્ય પંડિત જગન્નાથ શાસ્ત્રી, ઓમ રાજગજના મહાત્મા હરિ, ઓમ તત્સત આદિ કેટલાય સંત મહાત્માઓ ગાયત્રી ઉપાસનામાં પૂર્ણ મનોયોગથી જોડાયેલા છે. અનેક ગૃહસ્થીઓ પણ તપસ્વી જીવન વ્યતીત કરીને આ મહાન સાધનામાં પ્રવૃત્ત છે. એ માર્ગ પર ચાલીને એમને મહત્વપૂર્ણ આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થઈ રહી છે. અમે પોતે અમારા જીવનના આરંભથી જ ગાયત્રી ઉપાસના કરી છે અને તે અમારા જીવનનો આધાર જ બની ગઈ છે. દોષો, વિકારો, કસાઈ, કલમાશ, કુવિચાર અને કુસંસ્કારોને દૂર કરવામાં જે થોડી ઘણી સફળતા મળી છે તે એને જ આભારી છે. બ્રાહ્મણ તત્વની, બ્રાહ્મી ભાવનાઓની, ધર્મપરાયણતાની, સેવા, સંયમ, સ્વાધ્યાય અને તપશ્ચર્યાની જે થોડી ઘણી પ્રવૃત્તિઓ છે તે માતાની કૃપાથી જ છે. અનેકવાર વિપત્તિઓમાંથી એણે અમને બચાવ્યા છે અને અંધકારોમાં માર્ગ બતાવ્યો છે. સ્વજીવનની આ ઘટનાઓનું વર્ણન બહુ જ વિસ્તૃત છે, જેને કારણે અમારી શ્રદ્ધા દિન પ્રતિદિન માતાના ચરણોમાં વધતી રહી છે. એનું વર્ણન અહીં કરવાનું ઠીક નથી. અમારા પ્રયત્ન અને પ્રોત્સાહનથી જે સજ્જનોએ વેદ માતાની ઉપાસના કરી છે એમાંથી બધાની આત્મશુદ્ધિ, પાપો તરફ ઘૃણા, સત્વગુણની વૃદ્ધિ, સન્માર્ગે શ્રદ્ધા, સ્વયં, પવિત્રતા, આસ્તિકતા, સજાગતા તેમજ ધર્મપરાયણતાની પ્રવૃત્તિઓ વધવા પામી છે. એમને બીજા સાંસારિક લાભો થયા હોય કે ન થયા હોય, આત્મિક લાભ તો એમને બધા થયા છે જ. જો વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તો એ લાભ એવા મહાન છે કે એમના આગળ ધન સંપત્તિની નાની મોટી સફળતાઓનું કંઈ મહત્વ નથી. આથી અમે અમારા વાંચકોને આગ્રહપૂર્વક અનુરોધ કરીએ છીએ કે તેઓ ગાયત્રીની ઉપાસના કરીને તેનાથી થનારા લાભોના ચમત્કારો જુએ. જે વેદ માતાનું શરણ સ્વીકારે છે એમના અંતઃકરણમાં સત્વગુણ, વિવેક, સદવિચાર અને સત્કર્મો પ્રત્યે અસાધારણ પ્રવૃત્તિ જાગૃત થાય છે. એ આત્મજાગૃતિ લૌકિક અને પારલૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓની આપનારી છે.